તારીખ 13/11/1995 શ્રી મદરાજચંદ્ર પત્રાંક 371 અને 493-95 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 131.
માત્ર અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી તેને વિશે ભ્રાંતિ કહેવા માંગે છે કે આ આત્માને અનંતકાળે સત પ્રાપ્ત થયું નથી, સતની પ્રાપ્તિ થઈ નથી, સાચું સ્વરૂપ સમજાયું નથી અને પોતાના સ્વરૂપનું અવલંબન લેવાનો જે પ્રકાર છે વિધિનો એ પ્રાપ્ત થઈ નથી, સત પ્રાપ્ત થયું નથી, સત પ્રાપ્ત થયાની વિધિ પણ પ્રાપ્ત થઈ નથી. એ પ્રાપ્ત કરવા જતા થોડું મોડું થાય, અમુક કાળ વ્યતીત થાય એટલે થોડું મોડું થાય તો એની એટલી હાનિ નથી. શું કહેવું છે એમાં કે ધીરજથી સત્ય પ્રાપ્ત થાય એના માટે ધીરજ રાખતા થોડું મોડું થાય તો વાંધો નથી, પણ ઉતાવળથી અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી તે પ્રાપ્ત કરવા જતા એ વિષયમાં ભ્રાંતિ થાય, આત્મ સ્વરૂપને વિશે ભ્રાંતિ થાય કે આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવાની કાર્ય પદ્ધતિમાં ભ્રાંતિ થાય તો બહુ મોટી હાનિ થાય, નુકસાન થાય. હાનિ એટલે નુકસાન થાય, કેમ કે ગ્રહિત મિથ્યાત્વ થાય. ઉલટાનો જીવ સાચી પદ્ધતિથી અને સત્ય સ્વરૂપથી દૂર જાય એવું બને. એટલે થોડું મોડું થાય એ પણ એ આશયથી કે ભૂલ ન થાય તેટલા માટે, મોડું કરવાના અભિપ્રાયથી નહીં, શિથિલપણાના અભિપ્રાયથી નહીં, પણ ભૂલ ન થાય એ અભિપ્રાયથી. સાચું પ્રાપ્ત કરવા જતા મારી ભૂલ ન થાય એની કાળજી લેવા માટે, દરકાર માટે થોડો વધારે સમય લાગે તો એનો કોઈ વાંધો નથી, એમાં એટલું નુકસાન નથી. પણ જો એમાં ભ્રાંતિ થાય તો અવશ્ય બહુ મોટું નુકસાન થાય અને પ્રાપ્ત કરવામાં ઘણી વાર લાગે, પછી ઘણી વાર લાગે. એટલા માટે વાર લાગે કે જે પકડાયું છે એ છૂટવું મુશ્કેલ પડે અને છૂટવામાં વધારે વાર લાગે. એટલે ભ્રાંતિગત પણે કઈ અન્ય ન પકડાઈ જાય, અન્યથા ન પકડાઈ જાય એ વાતની વધારે દરકાર કરવા યોગ્ય છે એમ લેવું છે. ફરીથી વાંચીએ. અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી તે પ્રાપ્તપણાને વિશે, અમુક કાળ વ્યતીત થાય તો હાનિ નથી, માત્ર અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી તેને વિશે ભ્રાંતિ થાય કે ભૂલ થાય, ભલે જાણી જોઈને ન કરે પણ ભૂલ થાય તો તે હાનિ છે, તો તેમાં મોટી હાનિ છે. જો પરમ એવું જ્ઞાનીનું સ્વરૂપ ભાષ્યમાન થયું છે તો પછી તેના માર્ગને વિશે અનુક્રમે જીવનું પ્રવેશપણું થાય, એ સરળ પ્રકારે સમજાય એવી વાત છે, એવી વાર્તા છે, એટલે એવી વાત છે. બહુ સરસ માર્ગદર્શન છે કે જો પરમ એવું જ્ઞાનીનું સ્વરૂપ ભાષ્યમાન થયું છે, જો જ્ઞાની પુરુષનું સ્વરૂપ ઓળખાયું છે, ભાષ્યમાન થયું છે એટલે ઓળખાયું છે, કુંવરજીભાઈ કરીને કલોલ નિવાસી મુમુક્ષુ છે એના ઉપર એ પત્ર લખાયેલો છે. એવું કહે છે કે જો તમને જ્ઞાનીનું સ્વરૂપ ભાષ્યમાન થયું છે, પરમ એટલે ચોખ્ખો સ્પષ્ટ, તો પછી જ્ઞાનીના માર્ગને વિશે, તેના માર્ગને વિશે એટલે જ્ઞાનીના માર્ગને વિશે અનુક્રમે પ્રવેશ પણ થાય, જીવ એ માર્ગમાં પ્રવેશ પામે એ સરળ પ્રકારે સમજાય એવી વાત છે. એટલા માટે કે જો જ્ઞાનીનું સ્વરૂપ સમજાયું છે તો તે જીવ જ્ઞાનીને આજ્ઞા આધીન થઈને વર્તે છે, અથવા જ્ઞાનીની આજ્ઞામાં એકતાન થઈ શકે છે અને તો એના માર્ગમાં એનો પ્રવેશ થાય છે, સહેલાઈથી પ્રવેશ થઈ શકે છે, કેમ કે એને બીજે રસ્તે હવે જવું નથી. એ જીવ નક્કી કરી નાખે છે, જ્ઞાનીને ઓળખ્યા પછી એ જીવ નક્કી કરી નાખે છે કે હવે એ કહે તે માર્ગે મારે ચાલવું છે, મારે સ્વચ્છંદે મારી ઈચ્છા પ્રમાણે ચાલવું નથી હવે. તો એ જ્ઞાનીના માર્ગમાં એનો પ્રવેશ થાય સહેલાઈથી, એ સમજી શકાય એવી વાત છે. રૂડે પ્રકારે એટલે આત્મકલ્યાણ થાય એમાં મન વર્તે એમ તમે વર્તો, ગમે વિયોગ છે અમારો, તમને વિયોગ છે કેમ કે પોતે મુંબઈ છે, આ કલોલ રહે છે, વિયોગ છે તો તેમાં કલ્યાણનો પણ વિયોગ છે. શું કહે છે, કેમ કે જ્ઞાનીનો સંયોગ આત્મકલ્યાણરૂપ છે અને એમનો વિયોગ છે એમાં આત્મકલ્યાણનો વિયોગ છે, એવું મુમુક્ષુને ભાસે છે અને તેથી એ વિયોગમાં રહેવા ઈચ્છતો નથી. મુમુક્ષુ જીવ જ્ઞાનીના વિયોગમાં કેમ રહેવા ઈચ્છતો નથી, કે એમાં એને આત્મકલ્યાણનો વિયોગ દેખાય છે, પોતાના પરિણામમાં જ્ઞાની પુરુષના ચરણ સાનિધ્યમાં રહે અને જે પ્રકારે એના પરિણામ વર્તે અને વિયોગમાં રહીને એના પરિણામમાં ફેર પડે એ વાત એને અનુભવ ગોચર થઈ છે, એ વાત અનુભવથી સમજાય છે અને તેથી વિયોગમાં આત્મકલ્યાણનો વિયોગ દેખાય છે. વિયોગ છે તેમાં આત્મકલ્યાણનો પણ વિયોગ છે એ વાતનું એ વાર્તા સત્ય છે, એ તમારી વાત સાચી છે, તમને એવું ભાસ્યું છે એ વાત સાચી છે, એમ જ લાગે તમને, એ બરાબર છે. તથાપિ જો જ્ઞાનીના વિયોગમાં પણ તેને જ વિશે ચિત્ત વર્તે છે, હવે શું થાય કે જ્ઞાનીના વિયોગમાં આત્મકલ્યાણનો વિયોગ દેખાતો હોય, અનુભવાતો હોય, તો પછી જ્ઞાનીના વિયોગમાં જ્ઞાનીને વિશે જ ચિત્ત વર્તે, પછી બીજે ક્યાં જાય? સંયોગમાં પણ એને વિશે વર્તે અને વિયોગમાં પણ એને વિશે જ વર્તે છે તો તે કલ્યાણ છે, એમાં જ ચિત્ત રહ્યા કરે તો એમાં કલ્યાણ છે. ધીરજનો ત્યાગ કરવાને યોગ્ય નથી, એ વિષયમાં ધીરજ રાખવી, તમારી ભાવના હશે તો અવશ્ય એ ભાવના સફળ થશે. નાની એવી વાતમાં ઘણી વાત કરી નાખે છે. એ વિયોગમાં કલ્યાણનો વિયોગ છે, પણ જ્યારે પરિસ્થિતિ અનિવાર્ય હોય ત્યારે ચિત્ત બીજે જાય કે નહીં, અને જો ચિત્ત બીજે જાય તો સમજવું કે એને ખરેખર વિયોગ ચાલતો નથી. આમ છે, અને જો વિયોગ ચાલે અને ચિત્ત એમાં રહે તો એ પરિણામમાં જરૂર નિર્મળતા આવે, એમાં આત્મકલ્યાણ, એ આત્મકલ્યાણરૂપ પરિણામ છે. અલબત્ત વિયોગમાં દુઃખ થાય છે, વિયોગમાં કંઈ સુખ નથી થતું, એને મોક્ષને વિયોગમાં સુખ નથી થતું, પણ એ દુઃખના પરિણામ પણ એને આત્મકલ્યાણકારક નીવડે છે એમ કહેવું છે. અને એને પ્રશસ્ત દ્વેષના પરિણામ કહેવામાં આવે છે. સંયોગમાં પ્રશસ્ત રાગ થાય છે અને વિયોગમાં પ્રશસ્ત દ્વેષ થાય છે, અને બંને આત્મકલ્યાણકારક છે એમ કહેવું છે. એ રીતે આ પુત્ર અહીંયા સમાપ્ત કર્યો છે. હવે બીજો પત્ર છે 495 થઈ ગયા. ત્રિભુવનભાઈ ઉપરનો પત્ર છે. અનુચિત છે અને તે વિચાર હજુ સુધી ચિત્ત સમાધાન રૂપ એટલે પૂરો થઈ શક્યો ન હોવાથી તમને પત્ર લખવામાં થયો નથી. કારણ અહીંયા સ્પષ્ટ નથી આવ્યું, પણ કોઈ કારણને વિશે વિચાર ચાલે છે અને એ વિચાર હજી સંપૂર્ણ થયો નથી. વળી કોઈ પ્રમાણ દોષ જેવો કોઈ પ્રસંગ દોષ વર્તે છે કે જેને લીધે કાંઈ પણ પરમાર્થ વાત લખવા સંબંધમાં ચિત્ત મૂંઝાય, લખતા સાવ અટકણું થાય છે. શું કહે છે કે પ્રમાદ દોષ જેવો કોઈ પ્રસંગ દોષ વર્તે છે, લખવાની અંદર ઢીલપ થાય છે, એટલે પછી લખશું એમ કરીને પ્રમાદ આવે છે, તો લખવામાં ચિત્ત પાછું વળી જાય છે, આગળ ચાલતું નથી. તેમજ જે કાર્ય પ્રવૃત્તિ છે તે કાર્ય પ્રવૃત્તિમાં અને દોષ અને અવરિકો તેમ તેમજ જે કોઈ પ્રાપ્ત કાર્ય પ્રવૃત્તિ છે તે કાર્ય પ્રવૃત્તિમાં અને અપરમાર્થ પ્રસંગમાં ઉદાસીન બળ યથાયોગ્ય જાણે મારાથી થતું નથી એમ લાગી આવી પોતાના દોષ વિચારમાં પડી જઈ પત્ર લખવું અટકી જાય છે અને ઘણું કરી ઉપર જે વિચારનું સમાધાન થયું નથી એમ લખ્યું છે તે જ કારણ છે. પોતાના જે પરિણામો છે એને સ્પષ્ટપણે વ્યક્ત કરે છે, જે જે વિચારો છે એને સ્પષ્ટપણે વ્યક્ત કરે છે કે તેમજ જે કાર્ય પ્રવૃત્તિ છે તે કાર્ય પ્રવૃત્તિમાં અને અપરમાર્થ પ્રસંગમાં ઉદાસીન બળ યથાયોગ્ય જાણે મારાથી થતું નથી એમ લાગી આવી પોતાના દોષ વિચારમાં પડી દે પત્ર લખવું અટકી જાય છે. શું કહે છે? જે વ્યાપારની કાર્ય પ્રવૃત્તિ છે એ કાર્ય પ્રવૃત્તિમાં ઉદાસીનતા ઘણી આવી જવી જોઈએ. એ ઉદાસીન બળ પોતાને ઓછું દેખાય છે એ ભૂમિકાનું, મોક્ષની ભૂમિકાનું નહીં પણ જ્ઞાનીની ભૂમિકામાં પોતે ઈચ્છે છે એવું ઉદાસીન બળ નથી. સાવ ન હોય તો જ્ઞાન દશા જ ન હોય પણ એમ નથી. મુમુક્ષુ દશા કરતા વિશેષ અને જ્ઞાન દશાને યોગ્ય હોવા છતાં પણ એથી આગળના તબક્કાનો ઉદાસીન બળ યથાયોગ્ય જાણે મારાથી થતું નથી એમ પોતાને લાગે છે અને તેથી પોતાના દોષ વિચારમાં પડી જવાય છે કે આ તો મારો દોષ છે અને એ દોષનો ખેદ પણ થાય એટલે પત્ર લખવાનો પાછો બની શકતું નથી અને ઘણું કરીને ઉપર જે વિચારનું સમાધાન થયું નથી, જે કારણના વિચારમાં હજુ ચિત્ત છે તેનું હજી સમાધાન થયું નથી એમ લખ્યું તે જ કારણ છે. એટલે કોઈ અનિર્ણય રૂપ કોઈ કારણની વાત રહી છે જેને લઈને પત્ર નથી લખ્યો. જો કોઈ પણ પ્રકારે બને તો આ ત્રાસરૂપ સંસારમાં વધતો વ્યવસાય ન કરવો, સત્સંગ કરવો યોગ્ય છે. શું કહે છે? 27મું વર્ષ છે, 25 અને 26 વર્ષ, 2 વર્ષ વ્યવસાયની અંદર ખૂબ પ્રવૃત્તિમાં ગયા. પરિણામે દર વર્ષે હર વર્ષે ચોમાસાની અંદર મહિનો બે મહિના ધંધો છોડીને વ્યવસાય છોડીને નિવૃત્તિમાં આવી જતા હતા. એ 1.5 વર્ષ સુધી, એટલે 1 વર્ષ ખાલી ગયું એટલે બીજા 12 મહિના નીકળી ગયા નિવૃત્તિમાં સત્સંગને લઈને આવી શક્યા નથી. એ વાત એમને ઘણી ખેદજનક રહી છે. વ્યાપાર ઘટાડવા માટે અને વ્યાપારની પ્રવૃત્તિ ઓછી કરવા માટે જ્યારે જ્યારે એમણે પ્રયત્ન કર્યો એ પ્રકારના વિચારો બળવાન થયા ત્યારે ત્યારે વધુ ને વધુ કામ આવી પડ્યું અને વધુ ને વધુ વ્યસ્ત રહેવું પડ્યું. એવી ઉલટી પરિસ્થિતિ બાહ્ય સંયોગોમાં ઊભી થઈ. એટલે હવે લખે છે કે જો કોઈ પણ પ્રકારે બને તો આ ત્રાસરૂપ સંસારમાં વધતો વ્યવસાય ન કરવો. કેવો સંસાર છે? ત્રાસ પામી ગયા છે, એમાં ધંધો વ્યવસાય વધે એ કરવા જેવું પોતાને લાગ્યું નથી. દુનિયામાં વેપાર વધે તો લોકો રાજી થાય છે. શું કરે છે? વેપાર ધંધો વધે તો લોકો રાજી થાય, કેમ કે કમાણી વધે. એક ઓફિસમાંથી 2 ઓફિસમાંથી 3 ઓફિસ એમને વધારતા જાય, બ્રાન્ચ વધારતા જાય, ધંધો વધારતા જાય, ધંધાનો વોલ્યુમ વધારતા જાય. એમને ત્રાસ થઈ ગયો, વ્યવસાયની પ્રવૃત્તિ વધી તો એમને ત્રાસ થઈ ગયો. હજી તો 27 વર્ષની ઉંમર છે, પાછા એમ નથી કે 60 વટાવી ગયા છે, હજી તો ઉગતી ઉંમર છે, પણ એમને ત્રાસ લાગે છે અને વ્યવસાય ન વધે એ ઈચ્છે છે. સત્સંગ કરવો યોગ્ય છે, નિવૃત્તિ લઈને સત્સંગ કરવો યોગ્ય છે. અને એમ લાગે છે કે જીવને મૂળપણે જોતા જો મુમુક્ષુતા આવી હોય તો નિત્ય પ્રત્યે તેનું સંસાર બળ ઘટા કરે. જો ખરેખર જીવને મુમુક્ષુતા આવી હોય તો સંસાર બળ ઘટે, એટલે શું કે સંસાર પ્રત્યેના પરિણામનું બળ ઘટે, એને સંસાર બળ કહે છે. શું થાય છે કે જ્યારે જ્યારે ધંધામાં વ્યાપારમાં અનુકૂળતા આવે, વધારે કમાણી થાય, વધારે લાભ થાય, ત્યારે સંસારમાં જીવોને રસ ચડે છે, વધારે રસ આવે, સંસારી જીવને વધારે રસ આવે, રાજી થાય. ત્યારે જ્ઞાનીની દ્રષ્ટિએ એ જીવને સંસાર બળ વધ્યું, જેટલો ઉત્સાહ અને રસ વધ્યો અને જેટલી મીઠાશ આવી એટલું સંસાર બળ વધ્યું. આ જ્ઞાનીની દ્રષ્ટિ છે અને એ સત્ય દ્રષ્ટિ છે, કેમ કે એ જીવનું પરિભ્રમણ વધશે, એ વખતે માઠા કર્મ બાંધે છે. શું કહે છે કે જીવને મૂળપણે જોતા જો મુખરી મુમુક્ષુતા આવી હોય તો નિત્ય પ્રત્યે તેનો સંસાર બળ ઘટ્યા કરે, રોજ એને સંસાર પ્રત્યેના પરિણામમાં નિરસપણું વધતું જાય, ઉત્સાહ એનો તૂટતો જાય, ઉત્સાહ ઘટતો જાય, ઉત્સાહ આવે નહીં પણ ઉત્સાહ એનો મરતો જાય. જો મુમુક્ષુતા મૂળપણે આવી હોય તો સંસારમાં ધન આદિ સંપત્તિ ઘટે કે નહીં તે અનિયત છે. સંસારમાં એ વખતે એવું નથી કે પોતાના પરિણામમાં રસ ઘટે એટલે આવક ઘટી જાય, ધન ઘટી જાય, નિર્ધનતા આવી જાય, એવો કોઈ નિયમ નથી. એ તો પ્રારબ્ધ પ્રમાણે થાય, રસ લે તો પણ પ્રારબ્ધ પ્રમાણે થાય અને રસ ન લે તો પણ પ્રારબ્ધ પ્રમાણે થવાનું હોય, તો એટલે એવો કોઈ નિયમ નથી. પણ સંસાર પ્રત્યે જે જીવની ભાવના છે તે મોડી પડ્યા કરે. શું કહે છે કે જો સંસાર પ્રત્યેના પરિણામ અથવા રસના પરિણામ ઘટે, બળ ક્યાં છે, પરિણામનું બળ ક્યાં છે કે પરિણામના રસમાં, પરિણામનું બળ કહો કે પરિણામની શક્તિ કહો, એ પરિણામના રસમાં છે. રસ ઘટ્યો એટલે બળ ઘટ્યું, શક્તિ ઘટી. સંસાર પ્રત્યે નિરસ પરિણામ થયા તો ધનની સંપત્તિ ઘટે એવું કાંઈ નિયમ નથી, પરંતુ જીવને સંસાર પ્રત્યે જે ભાવના હોય છે એ મળી પડી જાય. મને આમ થાવ ને મને આમ થાવ, હવે પછી મારું કામ આમ થાવ ને હવે મારા કામ આમ થાવ, એ ભાવના એની મળી પડી જાય. જે થવાનું છે એ થશે, મારે તો મારું આત્મકલ્યાણ મુખ્ય કરવું છે, એ અભિપ્રાય આખો બદલાઈ જાય છે. સંસાર પ્રત્યે જીવની ભાવના તે મળી પડ્યા કરે અને અનુક્રમે એટલે ભવિષ્યમાં નાશ પામવા યોગ્ય થાય, મળી પડીને એ નાશ પામવા જેવી પરિસ્થિતિમાં આવી જાય મુમુક્ષુતા માટે. આ કાળમાં એ વાત ઘણું કરીને જોવામાં આવતી નથી, મુમુક્ષુઓ માં એ વાત જોવામાં આવતી નથી. લોકો ધર્મના ક્ષેત્રમાં આવે છે, તત્વજ્ઞાન નો અભ્યાસ કરે કે બીજા કોઈ પણ ધર્મ સાધન કરે, પણ સંસાર પ્રત્યેના એના પરિણામ બળવાન છે એમાં ફેર પડતો હોય એવું જોવામાં આવતો નથી. આ કાળમાં લગભગ મુમુક્ષુઓની આવી દશા છે. 100 વર્ષ પહેલા લખે છો પત્ર, 1950 માં લખ્યો છે, અત્યારે 2051-52 ચાલે છે. 101 વર્ષ થઈ ગયા, 101 વર્ષ પહેલાની વાત છે. એમ લોકોનું સંસાર બળ ઘટતું જોવામાં આવતું નથી. હવે સંસાર બળ એવું ને એવું હોય, અને જીવ ધર્મ સાધન કર્યા કરે, ક્યાંથી ફરક પડે, ક્યાંથી એ ધર્મ સાધનનો લાભ થાય? એ ધર્મ સાધનનો લાભ એ જીવને કદી થાય જ નહીં. કોઈ જુદા સ્વરૂપમાં મુમુક્ષુ અને જુદા સ્વરૂપમાં મુનિ વગેરે જોઈને વિચાર થાય છે કે આવા સંગે કરી જીવની ઉર્ધદશા થવી ઘટે નહીં પણ અધોદશા થવી ઘટે. આહા, કેવું લખ્યું છે કે અત્યારના મુમુક્ષુ નું સ્વરૂપ જ જુદું છે. અમારા વિચારમાં જે મુમુક્ષુનું સ્વરૂપ છે એ મુમુક્ષુ કોઈ જુદા છે, અને અત્યારે જે કહેવાતા મુમુક્ષુ છે એનું સ્વરૂપ કોઈ જુદું છે. અમારા વિચારમાં જે મુનિઓનું સાધુનું સ્વરૂપ છે એ સ્વરૂપ કોઈ જુદું છે, અને અત્યારે સાધુ કોઈ જુદા સ્વરૂપમાં જોવામાં આવે છે. નથી મુમુક્ષુ યથાર્થ, નથી કોઈ સાધુ પણ યથાર્થ. એ વગેરે જોઈને વિચાર થાય છે કે આવા જીવોના સંગ કરીને જીવની ઉર્ધદશા, એટલે ઊંચી દશા તો થાય નહીં પણ અધોદશા થાય, ઉલટાની દશા બગડી જાય. એવા મુમુક્ષુનો સંગ કરે કે એવા સાધુનો સંગ કરે, દશા ઊંચી આવવાને બદલે નીચે જાય, નીચે પડી જાય. વળી સત્સંગનો કઈ પ્રસંગ થયો છે એવા જીવની વ્યવસ્થા પણ કાળ દોષથી પલટતા વાર લાગતી નથી. એક તો યથાર્થ સત્સંગ ક્યાંય નથી, કેમ કે જ્ઞાની પુરુષ મળવા મુશ્કેલ છે. અને કઈક સત્સંગ થયો હોય, સત્સંગનો કઈ પ્રસંગ થયો હોય, થોડો ઘણો સત્સંગનો લાભ લીધો હોય, મળ્યો હોય, એવા જીવની વ્યવસ્થા પણ કાળ દોષથી પલટતા વાર લાગતી નથી. એને પાછો ધોવાણ થઈ જાય, થોડોક સત્સંગ કર્યો હોય વળી પાછો કાં તો અસત્સંગમાં કે કુસંગમાં ચડી જાય, અને કા સંસારના કાર્યોના રસમાં ચડી જાય, એની દશા પાછી પલટતા વાર લાગતી નથી. એવું પ્રગટ જોઈને ચિત્તમાં ખેદ થાય છે. આવું પ્રગટપણે જોતા અમારા ચિત્તમાં તો ખેદ થાય છે કે અરે રે શું પરિસ્થિતિ છે. અને મારા ચિત્તની વ્યવસ્થા જોતા મને પણ એમ થાય છે કે મને કોઈ પણ પ્રકારે આ વ્યવસાય ઘટતો નથી, અવશ્ય ઘટતો નથી. જુઓ, પોતાના ચિત્તની દશા જોઈને પણ એમ લાગે છે કે હવે મારે પણ આ ધંધો વેપાર બંધ કરી દેવો જોઈએ. ઘણો વિરાગ આવ્યો છે વ્યવસાય ઉપર. 27મા વર્ષે તો ઘણો વ્યવસાય, 27મું વર્ષ છે ને, ગાંધીજી ની સાથે પત્ર વ્યવહાર આ દિવસોમાં ચાલ્યો છે. આ 495 નંબરનો પત્ર છે, 530મો પત્ર ગાંધીજી ઉપરનો છે. શું કહે છે કે મારા ચિત્તની વ્યવસ્થા જોતા મને પણ એમ થાય છે કે મને કોઈ પણ પ્રકારે આ વ્યવસાય ઘટતો નથી, અવશ્ય ઘટતો નથી, જરૂર, અત્યંત જરૂર, એટલું વજન છે. આ જોવું, જ્ઞાની પણ પોતાના માટે કેવું વિચારે છે, જરૂર, અત્યંત જરૂર, આ જીવનો કોઈ પ્રમાદ છે, ધંધો છોડતો નથી, છોડવામાં વાર લગાડે છે, આ જીવનો પ્રમાદ છે. થયું છે એવું કે વેપારમાં દાખલ થયા અને એક બે વર્ષ થયા ને વૈરાગ ફાટ્યો અને ધંધા ઉપરથી મન ઉઠી ગયો. હવે ખેંચે રાખે છે, ખેંચે રાખે છે. ત્યારે 27મા વર્ષે એમ લખે છે કે આ જીવનો જરૂર પ્રમાદ છે. આ જે ઢીલું ઢીલું પડે છે આ જીવનો જરૂર પ્રમાદ છે. શું નહીં તો પ્રગટ જાણ્યું છે એવું જે ઝેર, તે પીવાને વિશે જીવની પ્રવૃત્તિ કેમ હોય? તો પછી જેને અમે ઝેર કહીએ છીએ એ અમે ઝેર કેમ પીએ? કેમ કરવાની ફુરસદ નથી? એમને તો શંકા પડી, બધું શું ચાલે, તમે શું કરો છો અહીંયા બેઠા બેઠા? ચાલે છે ને કરીએ છીએ, વાત તો બરાબર છે, પણ આ ઝેર છે એમ જાણીએ છીએ એ તમને ખબર છે? પછી આ બધું ઝેર જેવું જાણીએ છીએ, અને એ ઝેર પીવું કોને ગમે? ઝેરી દવા હોય છે પીવડાવે તો પીવે, પણ કઈ કોઈને ઝેરી દવા પીવી ગમે નહીં, પણ શું થાય, રોગ ને મારવો હોય તો પીવી કરે. શું લખે છે? જરૂર, અત્યંત જરૂર, આ જીવનો કોઈ પ્રમાદ છે, નહીં તો પ્રગટ જાણ્યું છે એવું જે છે તે પીવાની વિશે જીવની પ્રવૃત્તિ કેમ હોય? અથવા એમ નહીં તો ઉદાસીન પ્રવૃત્તિ હોય, એને રસ્તો ચડે ઉદાસીન પ્રવૃત્તિ હોય તો પણ તે પ્રવૃત્તિએ હવે તો કોઈ પ્રકારે પણ પરિસમાપ્ત પણ વધે એમ થવા યોગ્ય છે, નહીં તો જરૂર જીવનો કોઈ પણ પ્રકારે દોષ છે. આમ થાય, રસ ન ચડે તો ઉદાસીન ભાવે પ્રવૃત્તિ હોવી જોઈએ, અને ઉદાસીન ભાવે પ્રવૃત્તિ તો છે, પણ એ ઉદાસીન ભાવે પ્રવૃત્તિ પણ હવે કોઈ પણ પ્રકારે સમાપ્ત પણ થઈ જાય એનું તો સારું, એમ તીવ્ર ભાવના આવે છે, અને એ ભાવના અનુસાર ન બને તો જરૂર મારે ભાવનાની જ ખામી છે એમ વાત નક્કી થાય. કહેવાનું તાત્પર્યનું એ છે કે જીવની ભાવના બળવાન હોય તો અવશ્ય સફળ થાય, અને સફળ થવામાં જેટલો સમય લાગે તેટલી ભાવનાની ક્ષતિને દોષ સમજવા યોગ્ય હોય. એ તો ભાવનાનું બળ એવું છે કે પ્રારબ્ધને પણ બદલે છે, ભાવના પ્રારબ્ધને પણ એક વાર બદલી નાખે છે. વધારે લખવાનું થઈ શકતું નથી અત્યારે, આથી વધારે લખવાનું થઈ શકતું નથી એટલે ચિત્તમાં ખેદ થાય છે, નહીં તો પ્રગટપણે કોઈ મોક્ષને આ જીવનો દોષ પણ જેટલા બને તેટલા પ્રકારે વિદિત કરી જીવનો તેટલો તો ખેદ ટાળવો, અને તે વિદિત દોષની પરિસમાપ્તિ માટે તેનો સંગરૂપ ઉપકાર પૂછો. શું કહે છે? નાની થઈને શું લખે છે? તે વધારે લખવાનું થઈ શકતું નથી પત્રમાં, એટલે ચિત્તમાં ખેદ થાય છે, નહીં તો પ્રગટપણે કોઈ મુમુક્ષુને આ જીવનો દોષ પણ વિદિત કરવો એટલે જાહેર કરવો. શું કરીએ, પત્ર લખવામાં પણ એટલું બનતું નથી. મિત્ર અભિપ્રાય તો એવો છે કે કોઈ મુમુક્ષુને પ્રગટપણે પોતાના અમારા દોષનું અમારે નિવેદન કરવું. પ્રગટપણે કોઈ મુમુક્ષુને આ જીવનો દોષ પણ જેટલા બને તેટલા પ્રકારે વિદિત કરવો, વિસ્તારથી પોતાનો દોષ કરવો, પોતાના દોષનું નિવેદન કરવું મુમુક્ષુ પાસે, અને તેટલો ખેદ ચાળવો અને એ દોષ વિદિત કરતા એ દોષ પણ ઘટી જાય છે, એ દોષ પ્રતિનો ખેદ પણ ઘટે છે. અને તે વિદિત દોષને પરિસમાપ્તિ માટે, તે દોષ સમાપ્ત થાય એના માટે એવા મુમુક્ષુનો સંગ પણ, સત્સંગ પણ ઈચ્છવો. સત્સંગથી દોષ અલ્પ થાય છે અથવા દોષનો નાશ થાય છે. વારંવાર મને મારા દોષ માટે એમ લાગે છે કે કેટલી સરળતા છે, કેટલી મધ્યસ્થતા છે અને કેટલી વિનમ્રતા છે. પોતાના દોષ માટે પત્ર લખે છે, એમ નથી કે સામાન્ય મારા માટે શું અભિપ્રાય બંધાશે અને મારી આબરૂ કંઈક ઓછી થશે તો એવું જરા પણ માન ફેરતા. વારંવાર મને મારા દોષ માટે એમ લાગે છે કે જે દોષનું બળ પરમાર્થથી જોતા મેં કહ્યું છે, પણ બીજા આધુનિક જીવનના દોષ આગળ મારા દોષનું અત્યંત અલ્પપણું લાગે છે. આ કોઈ ખોટી કલ્પના એ ન ચડી જાય એટલા માટે સ્પષ્ટીકરણ આપું છું. નાનીને પણ આટલા બધા દોષ થતા હશે ને તો એને ખેદ થાય છે, તો બીજા જીવોની અપેક્ષા એ વાત નથી. બીજા જીવોની અપેક્ષા એ તો ઘણો અલ્પ દોષ થાય છે. શું કહે છે, વારંવાર મને મારા દોષ માટે એમ લાગે છે કે જે દોષનું બળ પરમાર્થથી જોતા મેં કહ્યું છે, મને મારા દોષ બળવાન લાગે છે એ તો પરમાર્થિક દ્રષ્ટિકોણથી કહું છું. પરમાર્થિક દ્રષ્ટિકોણનો અર્થ શું, કે મારી ભૂમિકામાં મારા આત્મકલ્યાણમાં હું વિશેષ આગળ વધુ એવા દ્રષ્ટિકોણથી કહું છું. પણ બીજા આધુનિક જીવોના દોષ આગળ, એટલે વર્તમાનમાં જે મારા ધાર્મિક સંપ્રદાયની અંદર ધાર્મિક ક્ષેત્રમાં જે જીવો છે તેની આગળ તો મારા દોષનું અત્યંત અલ્પપણું લાગે છે. એની પાસે તો ઘણો અલ્પ દોષ છે, છતાં મેં મારા દોષનું બળવાનપણે ખેદની વાત કરી એ તો મારી ભૂમિકામાં આગળ વધવાની વાત છે. બીજા જીવોની સરખામણીમાં એ વાત નથી, કે બીજા જીવોની સરખામણીમાં એ વાત લેવી નહીં. મિત્ર ભક્તિના પરિણામ થાય આવા પત્ર, કોઈ કોઈ જગ્યાએ આવા પત્રમાં જે ઉલ્લેખ આવે છે ત્યારે થોડું સ્પષ્ટીકરણ આપવાનું થાય છે કે જુઓ, આ મહાપુરુષ છે, જ્ઞાની પુરુષ છે અને પોતાના દોષની વાત કરે છે. એવા પ્રકારના પત્ર વાંચીને એમના પ્રત્યે અભક્તિ થાય, એવા જો પરિણામ થાય તો બહુ મોટી ભૂલ થશે. પણ એ જ પત્ર વાંચીને એમની નમ્રતા, એમની સરળતા, એમની મધ્યસ્થતા આદિ જો ગુણોના દર્શન થાય તો એમના પ્રત્યે વિશેષ ભક્તિ થશે. મુમુક્ષુ જીવ માટે તો તે ભક્તિ કરવા યોગ્ય છે, ભલે એમને એમના દોષને ગાયા હોય તો પણ. આ તો સ્પષ્ટીકરણ જરૂરી છે. નહીતર વળી કોઈ પાછા
બીજો રસ્તો ચડી જાય. જો એમનામાં પણ આ બધું હતું, આપણે તો હવે જ નહીં એમ નથી. એમની સરળતા છે અને એ એમની મહાનતા છે ખરેખર, એ એમની મહાનતા છે ખરેખર. બીજા આધુનિક જીવોના દોષ આગળ મારા દોષનો અત્યંત અલ્પપણું લાગે છે, જો કે એમ માનવાની કાંઈ બુદ્ધિ નથી, પાછો અભિપ્રાય એમ નથી, માન્યતામાં એમ નથી કે હું બીજા કરતા આગળ છું, કેમ કે એ તો દોષ દ્રષ્ટિ થઈ ગઈ, એ દ્રષ્ટિ નથી મારી. એવી બુદ્ધિથી, એવા અભિપ્રાયથી, એવી માન્યતાથી એ વાત નથી લખી પાછી, પરંતુ સ્વભાવે એમ કઈ લાગે છે. એટલે જેમ છે એમ તમને બતાવી દઈશ સહજ સહજપણે. સ્વભાવે એટલે સહજપણે એમ લાગે છે ને લખ્યું છે, પણ બીજા કરતા હું વધારે સારો છું એવી બુદ્ધિથી લખ્યું નથી. જો એક એક વાતને કેટલા પડખાથી સ્પષ્ટ કરે છે. છતાં કોઈ વિશેષ અપરાધીની પીઠે જ્યાં સુધી અમે આ વ્યવહાર કરીએ છીએ ત્યાં સુધી અમારા આત્મામાં લાગ્યા કરીશું. શું કહે છે? જ્યાં સુધી આ વ્યવહાર ને આ વેપાર ચાલુ રહેશે, કરતા તો પ્રમાણિકપણે, છતાં અમે કોઈ વિશેષ અપરાધ કરીએ છીએ એવું જ અમને લાગ્યા કરશે. જ્યાં સુધી છૂટશે નહીં ત્યાં સુધી, અને એ જેથી છૂટવાનો ઉપાય છે. જો ખેદ કરીને બેસી રહીએ કે સંતોષ પામે તો એ વ્યવસાય છૂટે નહીં. એ વ્યવસાય ક્યારે છૂટે? કે સતત લાગ્યા કરે કે અરે અમે આ ઝેર પીએ છીએ અને આ ઝેર પીવાનું ચાલુ રહીએ છીએ, બહુ મોટો અપરાધ અમે કર્યો છે, અમે વિશેષ અપરાધી છીએ એવું અમને લાગ્યા કરશે, એવું વચન લખ્યું છે. છતાં કોઈ વિશેષ અપરાધીની પીઠે જ્યાં સુધી અમે આ વ્યવહાર કરીએ છીએ ત્યાં સુધી અમારા આત્મામાં લાગ્યા કરશે, અમારા મનમાં નહીં અમારા આત્મામાં એવું લાગ્યા કરશે કે આ તો અમારો વિશેષ અપરાધ છે. જાણીએ અને છતાં કર્યા કરીએ એનો શું અર્થ? જાણીએ છીએ કે આ કરવા યોગ્ય નથી અને છતાંય કર્યા કરીએ એનો કોઈ અર્થ નથી, એ તો અમારો વિશેષ અપરાધ છે. અમને તમારા સંઘમાં વર્તતા કોઈ પણ મુમુક્ષુને કાંઈ પણ વિચારજોગ જરૂર આ વાત લાગે છે. તમને અને તમારા સંઘમાં વર્તતા કોઈ પણ મુમુક્ષુને કાંઈ પણ વિચારવા જોગ જરૂર આ વાત લાગે છે. એટલે અમારા વિચાર અનુસાર તમે અને તમારા સંઘમાં કોઈ મુમુક્ષુ આવતા હોય તો આ વાત વિશેષ વિચાર કરજો. અમે પણ વ્યવસાયમાં બેઠા બેઠા વ્યવસાયથી નિવૃત્ત થવા માટે આ પ્રકારે વિચારીએ છીએ તો તમારે પણ એ વાત એ જ રીતે વિચારવા જેવી જ છે. એવું કદી ન વિચારતા એમ કહે છે કે અમે વ્યવસાય કરીએ છીએ તો તમે પણ અમને શું માનો? જો નાની થઈને આપણા કરતા આગળ છે, નાની તો આપણા કરતા આગળ છે, અને છતાં વેપારમાં પીડા છે, પછી આપણે તો મુમુક્ષુ છીએ એના કરતા ઓછી શક્તિવાળા છે, આપણે તો હોય જ નહીં, આપણે ક્યારે જ્ઞાની છે એમ વિચારવા જેવું નથી. અમારી વાત જુદી છે, બહારમાં અમારો દેખાવ જુદો છે, અંદરમાં અમારા પરિણામોનું સ્વરૂપ સાવ જુદું છે, અને એ રીતે તમારે વિચારવું ખતે છે. બીજા દ્રષ્ટિકોણથી વિચારવા જેવું નથી. એ રીતે આ 495 પત્રમાં એમણે પોતાના વૈરાગ્યના વિચારોને વિશેષપણે વ્યક્ત કર્યા છે, છેદ સાથે વ્યક્ત કર્યા છે. અને એમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે વિચારો આવ્યા છે અભિપ્રાય સહિતના, એ પણ એમણે દર્શાવ્યા છે. હા, મારી પરિણામની આ સ્થિતિ છે. હા, એ પત્રમાં એ વાત લીધી છે કે જનક વિદેહી કે ભરત ચક્રવર્તી એ લોકોને પરિગ્રહ ઘણો દેખાતો હતો, છતાં એ જ્ઞાની હતા એવું અવલંબન લેવાની અમારી બુદ્ધિ કદી થતી જ નથી. એ શાસ્ત્રની અંદર, પુરાણોની અંદર એ પ્રકારના મહાપુરુષોના સંયોગોનું વર્ણન આવે ત્યારે અમને એવો અભિપ્રાય નથી થતો કે અમારે તો હજી ઓછો પરિગ્રહ છે એમના કરતા. એમને વાંધો નથી, તમને શું વાંધો આવે? એ અવલંબન લેવા માટે એ પુરાણ નથી લખ્યું. પુરાણની અંદર એવી વાતો એટલા માટે આવે છે કે એવી પરિસ્થિતિમાં પણ તેમનો અંતર વૈરાગ્ય કોઈ જુદો હતો અને એમના આત્માનું જ્ઞાન અને આત્માનું સ્રદ્ધાન પણ કોઈ જુદું જ કામ કરતું હતું. અને એ પરિસ્થિતિમાં પણ એ માર્ગથી વિચલિત થયા વિના ક્ષણે ક્ષણે અનન્યપણે મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરતા હતા, એ દેખાડવા માટે એ બધી વાત કરી છે. નહીતર શું થાય છે કે જીવ સંયોગમાં ફેરફાર કરવા પાછળ જીવન વ્યતીત કરે અને પરિણામમાં આત્મામાં કાંઈ ફેરફાર કરી શકતા નથી. ત્યારે એ પુરાણો એમ દર્શાવે છે કે જો આવી પરિસ્થિતિમાં પણ આત્માના અંદરના ફેરફારો એમણે કેવા પ્રકારની તાકાતથી, કેવા પ્રકારના પુરુષાર્થથી, કેવા પ્રકારના બળથી કામ લીધું અને અંતે પોતે મોક્ષમાં આગળ, મોક્ષ માર્ગમાં આગળ વધીને મોક્ષ પામ્યા છે. તે આત્માઓ મોક્ષ પામ્યા છે, મોક્ષગામી પુરુષો હતા. એ કેવી રીતે કામ કરી ગયા એ સમજાવવા માટે એ બધી વાત લખી છે. પણ ભોગોભોગનું કે સંયોગોનું કે પરિગ્રહનું આલંબન લેવા માટે એ વાત નથી લખી. એટલા માટે શાસ્ત્રનો અભ્યાસ સત્સંગ દ્વારા કરવાની પદ્ધતિ એટલા માટે છે કે કોઈ અન્યથા અભિપ્રાયથી કે ઉલટા દ્રષ્ટિકોણથી શાસ્ત્ર વંચાઈ જાય તો જરૂર એ શાસ્ત્ર શસ્ત્ર થઈને પરિણમે. જેમ શસ્ત્ર છે એ ઘાત કરે, એમ શાસ્ત્રનું જ્ઞાન પણ આત્માનો ઘાત કરે એવી પરિસ્થિતિ ઊભી થાય. એટલા માટે સત્સંગ અનિવાર્ય છે. નહીતર પોતે સાચા દ્રષ્ટિકોણથી અભ્યાસ કરે છે કે વિચારે છે કે દ્રષ્ટિકોણમાં કાંઈ ભૂલ રહે છે એ પોતાને સમજ પડે નહીં. એટલે ઓલા પત્ર આપણે પૂરો કર્યો એ પત્ર જેવું થાય કે મોડું થાય થોડું એનો વાંધો નથી, પણ એમાં ભ્રાંતિ થવી જોઈએ નહીં. કેમ કે થોડું મોડું થશે તો કાળનો વાંય તૂટતો નથી, કાળ કદી ખૂટવાનો નથી. એટલે થોડું સત્ય મેળવવા ખાતર અને ભૂલ ન થાય તે ખાતર થોડું મોડું થાય એનો વાંધો નથી, પણ કાર્ય પદ્ધતિની ભૂલ થાય તો મોટું નુકસાન આવી પડે એ પરિસ્થિતિ ઊભી થાય. એ રીતે અહીંયા 495 પત્ર પૂરો થાય છે. કાલથી 496 કાલથી શરૂ કરશે. અહીં સુધી રાખશે.